એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જેણે ખરેખર આધુનિક વિશ્વને સમજવાની આપણી રીત પર ઊંડી અસર કરી છે. એરિક હોબ્સબોમનું ખૂબ જાણીતું પુસ્તક મૂડીવાદનો યુગ 1848-1875.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર ખાસ છે. સમયગાળો જુઓ તો ફક્ત 27 વર્ષનો જ લાગે, પ્રમાણમાં ટૂંકો ગણાય. પણ હોબ્સબોમ જે દલીલ કરે છે ને એ છે કે આ જ સમયમાં આજની જે વૈશ્વિક મૂડીવાદી અર્થવ્યવસ્થા છે એનો પાયો નંખાયો. આપણે આજે જે ગ્લોબલાઇઝેશન કહીએ છીએ, મોટા મોટા રાષ્ટ્ર રાજ્યો જોઈએ છીએ, કે પછી આર્થિક અસમાનતાની વાતો કરીએ છીએ, એ બધાના મૂળિયા એ આ યુગમાં બહુ ઊંડા છે.
બરાબર. અને આ પુસ્તક એ હોબ્સબોમની પેલી લાંબી 19મી સદી પરની જે ટ્રિલોજી છે ને એનો બીજો ભાગ છે.
હા, લોંગ 19th સેન્ચુરી.
હા, એટલે કે ફ્રેન્ચ ક્રાંતિથી શરૂ કરીને પહેલા વિશ્વયુદ્ધ સુધીનો સમય જેણે આપણી આધુનિક દુનિયા ઘડી. આ પુસ્તક એ સમજાવે છે કે 1848માં જે ક્રાંતિઓ થઈ યુરોપમાં,
જે નિષ્ફળ ગયેલી,
હા, જે રાજકીય રીતે તો નિષ્ફળ ગઈ, પણ એ પછી દુનિયામાં કેવા મોટા ફેરફારો આવ્યા અને શા માટે આવ્યા. તો ચાલો આ રસપ્રદ સમયની થોડી વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ.
શરૂઆત કરીએ લેખકથી. એરિક હોબ્સબોમ એ 1917-2012 20મી સદીના, એમ કહી શકાય કે સૌથી પ્રભાવશાળી અને કદાચ સૌથી વધુ વંચાતા બ્રિટિશ ઇતિહાસકારોમાંના એક હતા. એ આજીવન માર્ક્સવાદી વિચારધારા ધરાવતા હતા, એટલે કે ઇતિહાસને વર્ગ સંઘર્ષ અને આર્થિક ફેરફારોના દૃષ્ટિકોણથી જોતા હતા.
પણ એમની ખાસિયત શું હતી? મતલબ માર્ક્સવાદી તો ઘણા ઇતિહાસકારો હોય, પણ હોબ્સબોમ કેમ અલગ પડે છે?
એમની ખાસિયત એ હતી કે એ ખાલી આર્થિક ઇતિહાસ નહોતા જોતા. એમનું એનાલિસિસ, એમની સમજ બહુ ઊંડી હતી. એ રાજકારણ, સમાજ, સંસ્કૃતિ બધું ભેગું કરીને એક આખી મોટી તસવીર આપતા.
એટલે જેને ટોટલ હિસ્ટ્રી કહે છે એવું કંઈક.
હા, બરાબર. માત્ર શું થયું એ નહીં, પણ કેમ થયું અને તેની અસરો શું લાંબે ગાળે થઈ એ સમજાવવાનો એમનો પ્રયાસ રહેતો. અને આ પુસ્તક માટે, મૂડીવાદનો યુગ માટે, તેમનો આ માર્ક્સવાદી દૃષ્ટિકોણ ખૂબ મહત્વનો બની જાય છે. કારણ કે એમની દલીલ જ એ છે કે આ યુગના જે મોટા ફેરફારો હતા ને,
જેમ કે
પેલો જબરદસ્ત ઔદ્યોગિક વિકાસ, જર્મની અને ઇટાલી જેવા મોટા રાષ્ટ્રોનું બનવું, કે પછી નવા પ્રકારના યુદ્ધો, આ બધું કંઈ આકસ્મિક નહોતું. એ બધું પેલું જે વિસ્તરતું ઔદ્યોગિક મૂડીવાદ હતું ને, એના આંતરિક તર્ક અને એની જરૂરિયાતોનું જ પરિણામ હતું.
ઓ, અચ્છા. તો પુસ્તકમાં મૂળ વાત શું છે? હોબ્સબોમ શું કહેવા માંગે છે મુખ્યત્વે?
એટલે જુઓ, મૂળ વાત એમ છે કે 1848-1875નો સમયગાળો એ બુર્જવા, એટલે કે મધ્યમ વર્ગનો જે ઉદારવાદી મૂડીવાદ છે, એના નિશ્ચિત વિજયનો યુગ હતો. આ એ સમય હતો જ્યારે આ આખી સિસ્ટમ, આર્થિક અને સામાજિક, એ દુનિયાભરમાં વૈશ્વિક સ્તરે પ્રભુત્વશાળી બની ગઈ. અને રસપ્રદ વાત એ છે કે પેલી 1848ની ક્રાંતિઓ ભલે રાજકીય રીતે તો નિષ્ફળ ગઈ,
હા એ તો નિષ્ફળ ગયેલી,
પણ એના જે ઘણા લક્ષ્યો હતા ને, જેમ કે બંધારણીય શાસન જોઈએ, રાષ્ટ્રીય એકતા જોઈએ, એ બધા પછીના દાયકાઓમાં સિદ્ધ થયા. પણ કેવી રીતે?
હા, કઈ રીતે? જનાંદોલનથી તો નહીં?
ના, એ જ વાત છે. એ જનાંદોલનથી ન થયું, પણ પેલું જે ઔદ્યોગિક મૂડીવાદનું વિસ્તરણ હતું ને, એના દબાણથી થયું. અને એનું નેતૃત્વ પણ કોણે કર્યું? એ જ મધ્યમ વર્ગે, જે ક્યારેક ક્રાંતિથી ડરતો હતો.
વાહ. એટલે એક રીતે આ પુસ્તક એ સમજાવે છે કે 19મી સદીના મધ્યની દુનિયા, જે હજુ ઘણી રીતે પરંપરાગત હતી, સ્થાનિક હતી, એ કેવી રીતે એકદમ સંકલિત, ગ્લોબલ અને હા, એ પણ કહેવું પડે કે ખૂબ જ અસમાન વ્યવસ્થામાં ફેરવાઈ ગઈ, જેના લક્ષણો આપણે આજે પણ જોઈએ છે.
બરાબર.
આ યુગમાં જબરદસ્ત આર્થિક તેજી આવી.
હા, મહાન તેજી.
મોટા રાષ્ટ્રો બન્યા અને યુરોપનો પ્રભાવ આખી દુનિયા પર ફેલાયો.
હા, પણ હોબ્સબોમ અહીં અટકતા નથી. એ માત્ર ઉજળી બાજુ નથી બતાવતા, એ સતત આ વિજયના જે વિરોધાભાસો છે ને, એના તરફ ધ્યાન દોરે છે.
જેમ કે
અપાર પ્રગતિ હતી, પણ સાથે ભયાનક ગરીબી પણ હતી. ઉદારવાદ અને સ્વતંત્રતાની મોટી મોટી વાતો થતી હતી, પણ બીજી બાજુ ક્રૂર વસાહતી શોષણ ચાલતું હતું. અને સૌથી મહત્વનું કે મૂડીવાદની સફળતાએ જ એના પોતાના ભવિષ્યના સંકટો અને એના વિરોધી એટલે કે સંગઠિત કામદાર વર્ગના ઉદયના બીજ પણ વાવી દીધા હતા.
આ તો બહુ રસપ્રદ ચિત્ર લાગે છે. ચાલો હવે પુસ્તકના જે મુખ્ય વિચારો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. આખું પુસ્તક તો અહીં કેવું શક્ય નથી, પણ મુખ્ય થીમ્સ પર વાત કરી શકીએ. જેમ કે તમે કહ્યું કે આર્થિક તેજી આવી, એ મહાન તેજી, એ ખરેખર કેટલી મોટી હતી અને એની અસર શું થઈ?
ચોક્કસ. હોબ્સબોમ આ સમયગાળાને ધ ગ્રેટ બૂમ કહે છે. લગભગ 1850થી 1873 સુધી ચાલી અને આ ખરેખર પહેલાં ક્યારેય ન જોયું હોય એવું વૈશ્વિક આર્થિક વિસ્તરણ હતું.
કારણ શું હતું એનું?
મુખ્ય કારણોમાં એક તો પેલી સોનાની શોધો થઈ કેલિફોર્નિયા ઓસ્ટ્રેલિયામાં, એનાથી દુનિયાભરમાં પૈસાનો પ્રવાહ વધ્યો. અને બીજું અને કદાચ સૌથી મહત્વનું, રેલવેનું જંગી બાંધકામ.
ઓ હા, રેલવે.
હા, રેલવે તો લોખંડ, કોલસો, એન્જિનિયરિંગ આ બધા ઉદ્યોગોને જબરદસ્ત તેજી આપી અને સાથે સાથે આર્થિક ઉદારવાદ એટલે કે મુક્ત વેપારની નીતિઓ એ પણ લગભગ બધે સ્વીકારાઈ ગઈ.
અને આ તેજીની સાથે દુનિયા જાણે નાની થઈ ગઈ એમ કહે છે ને?
હા બરાબર, એ બીજી મોટી થીમ છે, વિશ્વનું એકીકરણ, ધ વર્લ્ડ યુનિફાઈડ. આમાં ટેકનોલોજીનો બહુ મોટો હાથ હતો. સ્ટીમશીપ આવી અને ખાસ કરીને ટેલિગ્રાફ, એણે તો અંતર અને સમય જાણે ખતમ જ કરી
નાખ્યા.
માહિતી, માલસામાન, પૈસા અને લાખો લોકો સ્થળાંતર દ્વારા પહેલાં કરતા ક્યાંય વધુ ઝડપથી અને મોટા પાયે દુનિયાભરમાં ફરી શકતા હતા. આનાથી પહેલીવાર સાચા અર્થમાં એ ગ્લોબલ ઇકોનોમી બની.
પણ એમાં કોઈ ભેદભાવ હતો? મતલબ બધા માટે સરખું હતું આ જોડાણ?
ના, એ જ મુદ્દો છે. હોબ્સબોમ એ સ્પષ્ટ કરે છે, આ એકીકરણ સમાનતા પર ન હતું, બિલકુલ નહીં. એ તો એક હાયરાર્કી હતી, એક શ્રેણીબદ્ધ વ્યવસ્થા હતી. એટલે કે પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકા એ ઔદ્યોગિક કેન્દ્રો બન્યા અને બાકીની દુનિયા મોટે ભાગે એમને કાચો માલ પૂરો પાડનાર પરિઘ બની. મતલબ કે એક નિર્ભરતા અને વર્ચસ્વની સિસ્ટમ બની. આજના ગ્લોબલાઇઝેશનના મૂળિયા અહીં છે.
સમજાયું. આર્થિક અને તકનીકી ફેરફારોની સાથે તમે કહ્યું કે રાજકીય ફેરફારો પણ મોટા હતા, ખાસ કરીને નવા રાષ્ટ્રોનું નિર્માણ.
જર્મની, ઇટાલી,
આ બધું લોકોની ઈચ્છાથી થયું હતું.
એટલે હોબ્સબોમ શું કહે છે કે એમની ત્રીજી મુખ્ય થીમ છે રાષ્ટ્ર નિર્માણ, બિલ્ડિંગ નેશન્સ. એમનું કહેવું છે કે જર્મની અને ઇટાલી જેવા મોટા રાષ્ટ્ર રાજ્યો બન્યા એ કઈ લોકોની માંગણીઓ કે લોકશાહી પ્રક્રિયાથી નહોતા બન્યા.
તો પછી
એ મોટે ભાગે બિસ્માર્ક જેવા જે રાજકીય નેતાઓ હતા ને એમની વાસ્તવવાદી ગણતરીઓનું પરિણામ હતું. એમનો મુખ્ય હેતુ શું હતો કે રાષ્ટ્રવાદી ભાવનાનો ઉપયોગ કરીને પ્રદેશોને એક કરવા, એક મોટું રાષ્ટ્રીય બજાર બનાવવું અને એક મજબૂત કેન્દ્રીય સરકાર બનાવવી, જે મૂડીવાદી વિકાસ માટે જરૂરી હતું.
એટલે કે આમાં લશ્કરી તાકાત અને પોલિટિક્સનો ઉપયોગ થયો.
હા બિલકુલ, લશ્કરી બળ અને રાજદ્વારી દાવપેચથી આ થયો. અને આ યુગમાં યુદ્ધો પણ થયા, પણ એ જૂના જમાનાના યુદ્ધો નહોતા, એ નવા પ્રકારના હતા, જે સીધા આર્થિક સ્પર્ધા અને આ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા હતા. એટલે આ જે પ્રગતિ અને નિર્માણની વાત છે એની એક બીજી બાજુ પણ હતી. પુસ્તકમાં હારનારાઓ વિશે પણ વાત છે ખરી?
હા ચોક્કસ છે.
અને એ હોબ્સબોમની ચોથી મહત્વની થીમ છે, વિજેતાઓ અને હારનારાઓ, વિનર્સ એન્ડ લૂઝર્સ. વિજેતા કોણ હતો? સ્પષ્ટપણે બુર્જવા વર્ગ, જેમની આર્થિક શક્તિ, સામાજિક પ્રતિષ્ઠા અને એમના જે મૂલ્યો હતા, વ્યક્તિવાદ, સ્પર્ધા, વિજ્ઞાનમાં શ્રદ્ધા, એ બધું આ યુગમાં સ્થાપિત થયું.
અને હારનારા?
હારનારા ઘણા હતા. અમેરિકા, ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ જેમની જમીનો છીનવાઈ ગઈ, પરંપરાગત કારીગરો જેમનો ધંધો ફેક્ટરીઓ સામે ટકી ન શક્યો, અને એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના ખેડૂતો જેમને બળજબરીથી આ વૈશ્વિક બજાર સાથે જોડી દેવામાં આવ્યા, એ પણ પ્રતિકૂળ શરતો પર.
એટલે વસાહતવાદ આનો જ ભાગ હતો.
હા, હોબ્સબોમ એ જ કહે છે, વસાહતવાદ કંઈ આકસ્મિક ન હતો, એ આ યુગની પ્રગતિનો એક અભિન્ન જરૂરી ભાગ હતો.
સમજી શકાય એવું છે. અને આ બધા ફેરફારોની સમાજ પર શું અસર થઈ, ખાસ કરીને શહેરો અને કામદાર વર્ગ પર.
એ પાંચમી મુખ્ય થીમ છે, બદલાતો સમાજ અને વર્ગ સંઘર્ષનો ઉદય. અ ચેન્જિંગ સોસાયટી એન્ડ ધ રાઇઝ ઓફ ક્લાસ કોન્ફ્લિક્ટ. શહેરો તો જાણે ફાટ્યા, લાખો લોકો ગામડા છોડીને શહેરોમાં આવ્યા કાનની શોધમાં. અને આ નવા શહેરી ઔદ્યોગિક વાતાવરણમાં એક નવો સામાજિક વર્ગ ઊઠો થયો, ઔદ્યોગિક કામદાર વર્ગ, જેને માર્ક્સવાદી ભાષામાં પ્રોલેતારિયત કહે છે.
અને એમનામાં પછી એકતા આવી?
હા, ધીમે ધીમે. ફેક્ટરીમાં કામ કરવાના જે સમાન અનુભવો હતા, જે શોષણ હતું, એના કારણે એમનામાં ધીમે ધીમે વર્ગ ચેતના જાગી કે આપણે બધા એક છીએ, આપણી સમસ્યાઓ સરખી છે. અને આમાંથી જ પછી સંગઠિત મજૂર ચળવળો, ટ્રેડ યુનિયનો અને સમાજવાદી વિચારધારાઓનો જન્મ થયો.
એટલે પેલો સામાજિક પ્રશ્ન અહીંથી વધુ મજબૂત બન્યો,
બરાબર?
1848ની ક્રાંતિઓએ જે સામાજિક પ્રશ્ન એટલે કે મૂડી અને શ્રમ વચ્ચેનો સંઘર્ષ, ગરીબી, અસમાનતા ઊઢો કર્યો હતો, તે હવે રાજકારણના કેન્દ્રમાં આવી ગયો.
અને છેલ્લે ટૂંકમાં આ યુગના વિચારો અને સંસ્કૃતિ વિશે શું કહી શકાય?
ટૂંકમાં છઠ્ઠી થીમ વિજ્ઞાન, વિચારધારા અને સંસ્કૃતિ, સાયન્સ, આઇડિયોલોજી એન્ડ કલ્ચર છે. આ યુગમાં વિજ્ઞાનની બોલબાલા વધી, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આવ્યો, જેણે પરંપરાગત ધાર્મિક માન્યતાઓને મોટો પડકાર ફેંક્યો.
હા,
વિચારધારામાં ઉદારવાદ, રાષ્ટ્રવાદ અને હવે સમાજવાદ, આ બધી બિનસાંપ્રદાયિક વિચારધારાઓ મુખ્ય બની. કળામાં વાસ્તવવાદ, રિયલિઝમ મુખ્ય હતો, જે સમાજનું સાચું ચિત્ર આપવા માંગતો હતો. પણ સાથે સાથે એવા કલાકારો પણ ઊભા થયા જે આ બુર્જવા સમાજ અને એની કળાને પડકારવા લાગ્યા, જેને અવાંત ગાર્ડ કહે છે. એની શરૂઆત પણ અહીં થઈ.
વાહ, આટલી વાતચીતમાં પણ પુસ્તક કેટલું વિશાળ અને ઊંડું છે એનો ખ્યાલ આવે છે.
જો આપણે આમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય જે કદાચ આજના સમય માટે પણ એટલા જ પ્રસ્તુત હોય, તો એ શું હોઈ શકે?
ચોક્કસ. મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે આજે આપણે જે આધુનિક મૂડીવાદી વિશ્વ વ્યવસ્થા જોઈએ છીએ, એનો પાયો આ યુગમાં નંખાયો. આપણા વૈશ્વિક બજારો, મોટી કંપનીઓ, આર્થિક સિદ્ધાંતો, એ બધાના મૂળભૂત માળખા આ 27 વર્ષમાં જ બન્યા.
એટલે આજે ગુજરાતમાં કે ભારતમાં જે આર્થિક ઉદારીકરણની અસરો જોઈએ છે, એની શરૂઆત ત્યાંથી ગણી શકાય.
હા, એના મૂળભૂત તર્કની શરૂઆત તો અહીંથી જ થઈ હતી એમ કહી શકાય.
બીજો સંદેશ જે મને બહુ મહત્વનો લાગ્યો, તે ગ્લોબલાઇઝેશનના જન્મ અને એની જે અસમાન પ્રકૃતિ હતી તેના વિશે છે. ટેકનોલોજીએ દુનિયાને જોડી તો દીધી,
હા,
પણ એ જોડાણ શરૂઆતથી જ સરખું નહોતું. કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું હતું. આજે પણ વિકસિત અને વિકાસશીલ દેશોના સંબંધોમાં, વેપારની શરતોમાં આ જૂની અસમાનતા ક્યાંક ને ક્યાંક દેખાય છે ને?
બિલકુલ દેખાય છે, સાચી વાત છે. ત્રીજો સંદેશ, જે ખાસ કરીને ભારતમાં રાષ્ટ્રવાદની જે ચર્ચાઓ ચાલે છે એના માટે રસપ્રદ છે, તે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા વિશે છે. હોબ્સબોમ બતાવે છે કે રાષ્ટ્રનું નિર્માણ ઘણીવાર ઉપરથી થાય છે, રાજકીય અને આર્થિક હિતો માટે. એ હંમેશા લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ નથી હોતું.
રાજ્યની શક્તિ અને બજારના નિર્માણ વચ્ચેનો સંબંધ,
હા, એ ગાઢ સંબંધ અહીં સ્પષ્ટ દેખાય છે.
અને ચોથો, જે મને લાગે છે કે સૌથી વધુ વિચારવા જેવો છે, તે પ્રગતિના ખ્યાલ પરનો પ્રશ્નાર્થ. હોબ્સબોમ સતત પૂછે છે, ભાઈ, પ્રગતિ થઈ પણ કોના માટે?
હા,
આર્થિક વિકાસ થયો, નવી ટેકનોલોજી આવી, એનો ફાયદો કોણે મળ્યો અને એની કિંમત કોણે ચૂકવી? આજે પણ જ્યારે મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની વાત થાય છે ત્યારે આ સવાલ પૂછવો કેટલો જરૂરી છે.
એકદમ જરૂરી છે. વિકાસના નામે પર્યાવરણનું શું થાય છે, લોકોનું વિસ્થાપન થાય છે, આ બધું વિચારવા માટે આ ઐતિહાસિક દ્રષ્ટિ બહુ ઉપયોગી છે. અને છેલ્લો, પાંચમો સંદેશ, વર્ગ સંઘર્ષની કેન્દ્રીયતા. હોબ્સબોમ બતાવે છે કે આ યુગથી સમાજનો જે મુખ્ય સંઘર્ષ છે એ મૂડી અને શ્રમ વચ્ચેનો બની ગયો. આધુનિક મજૂર ચળવળો, સમાજવાદી વિચારો, સામાજિક ન્યાયની લડતો, એ બધાના મૂળ અહીં છે.
અને આજે પણ આર્થિક અસમાનતા અને કામદારોના હક્કોના મુદ્દા એટલા જ મહત્વના છે.
હા, એ દર્શાવે છે કે આ સંઘર્ષ હજુ પૂરો નથી થયો.
આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. આપણે એમાંથી કેટલાક મુખ્ય વિચારોની વાત કરી શકીએ જે લગભગ અવતરણ જેવા લાગે?
હા, ચોક્કસ. પહેલો વિચાર તો પેલો 1848ની ક્રાંતિઓના વારસાવાળો. હોબ્સબોમ કહે છે ને કે એ ક્રાંતિઓ ભલે હારી ગઈ, પણ એમણે રાજકારણના કેન્દ્રમાં સામાજિક પ્રશ્નને લાવી દીધો, એટલે કે ગરીબી, અસમાનતા, કામદાર વર્ગની સ્થિતિ, આ મુદ્દો ત્યારથી ગયો જ નથી રાજકારણમાંથી.
બરાબર. બીજો એક ખૂબ સચોટ વિચાર રેલવેના પ્રતીક તરીકેનો છે. હોબ્સબોમ લખે છે કે મહાન તેજીનું સાચું પ્રતીક ક્રાંતિના બેરિકેડ નહોતા પણ રેલવે હતી.
હા, એ બહુ સરસ કહ્યું છે.
રેલવે ખાલી ટ્રાન્સપોર્ટ નહોતી, એ ગતિ, શક્તિ, દુનિયાનું જોડાણ અને ભૌતિક પ્રગતિમાં એ જમાનાનો જે અતૂટ વિશ્વાસ હતો ને, એનું પ્રતીક હતી. આજે જેમ આપણે ઇન્ટરનેટ કે એઆઈને જોઈએ છીએ, કંઈક એવું.
સાચી વાત. ત્રીજો વિચાર બુર્જવા પ્રગતિની ટીકા છે. હોબ્સબોમ બહુ સ્પષ્ટ કહે છે કે આ વિજય ભલે દેખાવમાં બહુ મોટો હતો, પણ એ પ્રચંડ લઘુમતીનો વિજય હતો, અને બીજાઓના ભોગે વસાહતી શોષણ, કામદારોનું દમન, પરંપરાગત સમાજોનો નાશ એના પાયા પર બન્યો હતો.
એટલે સિદ્ધિઓની સાથે સાથે એની કિંમત પણ યાદ રાખવી.
હા, આપણને ભૂલવા નથી દેતા.
અને ચોથું, રાષ્ટ્ર નિર્માણની વાસ્તવિકતા પર એ વિચાર કે ઇટાલી અને જર્મની જેવા રાષ્ટ્રો કઈ લોકોની ઇચ્છાથી નહોતા બન્યા, પણ સૈન્ય બળ અને રાજદ્વારી ચાલાકીથી બન્યા હતા, અને મુખ્ય હેતુ રાજ્યસત્તા અને મૂડી માટે એક માળખું બનાવવાનો હતો. આ રાષ્ટ્રવાદના જે રોમેન્ટિક ખ્યાલો હોય છે ને, એના પર સવાલ ઊભો કરે છે.
હા, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. આ બધા વિચારો ખરેખર વિચારતા કરી મૂકે એવા છે.
તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે લગભગ 150 વર્ષ પહેલાંના ઇતિહાસનું આ પુસ્તક આજના વાચક માટે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, શું લાગે છે તમને?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. જુઓ, પહેલું તો આજની ગ્લોબલાઇઝેશનને સમજવા માટે. આ પુસ્તક જાણે એની ઓરિજિન સ્ટોરી છે. આપણે જે વૈશ્વિક સપ્લાય ચેઇન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કે પછી માઇગ્રેશનની પેટર્ન જોઈએ છીએ, એ બધાના મૂળ અહીં છે. એ સમજાય તો આજની દુનિયાની જટિલતાઓ વધુ સારી રીતે પકડાય.
બરાબર. બીજું, ટેકનોલોજીના પ્રભાવનું વિશ્લેષણ કરવા માટે. જેમ ત્યારે રેલવે અને ટેલિગ્રાફે બધું બદલી નાખ્યું હતું, એમ આજે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, એઆઈ આપણા સમાજને બદલી રહ્યા છે.
હા,
તો હોબ્સબોમ આપણને શીખવે છે કે ખાલી ટેકનોલોજીના વખાણ ન કરવા, પણ પૂછવું કે ભાઈ આનાથી ફાયદો કોને થાય છે, કોણ પાછળ રહી જાય છે, એના સામાજિક રાજકીય પરિણામો શું છે. આ દ્રષ્ટિ આજે બહુ જ જરૂરી છે.
એકદમ સાચી વાત. ત્રીજું, જે આપણે પહેલાં પણ કહ્યું, પ્રગતિ અને વિકાસના દાવાઓનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવા માટે. જ્યારે પણ કોઈ મોટા પ્રોજેક્ટ કે પોલિસીને વિકાસ કહીને રજૂ કરાય, ત્યારે હોબ્સબોમનો પેલો સવાલ યાદ કરવો, કોના માટે પ્રગતિ? શું આ વિકાસ બધા માટે છે? એની પર્યાવરણીય કિંમત શું છે? સામાજિક કિંમત શું છે?
અને ચોથું, મને લાગે છે કે રાજકારણ અને અર્થશાસ્ત્ર વચ્ચેનો જે ગાઢ સંબંધ છે, એને સમજવા માટે. હોબ્સબોમ બતાવે છે કે મોટાભાગના રાજકીય નિર્ણયો પાછળ આર્થિક હિતો અને મૂડીવાદી તર્ક કામ કરતા હોય છે.
હા,
આજે પણ ઇન્ટરનેશનલ રિલેશન્સ હોય, ટ્રેડ પોલિસી હોય કે પછી ક્લાઇમેટ ચેન્જની વાત હોય, આ આર્થિક પાસાને ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે.
હા, અને છેલ્લે પાંચમું, રાષ્ટ્રવાદ અને રાજ્યની ભૂમિકાને સમજવા માટે. આધુનિક રાષ્ટ્ર રાજ્ય કઈ રીતે બન્યા, રાષ્ટ્રીય ઓળખ કઈ રીતે ઘડાય છે, અને અર્થતંત્રમાં રાજ્ય શું ભૂમિકા ભજવે છે, આ બધા મુદ્દાઓ પર હોબ્સબોમનું વિશ્લેષણ આજે પણ ખૂબ જ સુસંગત છે, ખાસ કરીને આપણા દેશમાં, ભારતમાં, જ્યાં આ મુદ્દાઓ સતત ચર્ચામાં રહે છે.
ખરેખર આ ખૂબ જ ઊંડી અને વ્યાપક ચર્ચા રહી. અંતે જો તમને પૂછું કે આ પુસ્તકમાંથી એક મુખ્ય વિચાર કે શીખ જે તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ સ્પર્શી ગઈ હોય, તો તે શું હશે?
મારા માટે સૌથી પ્રભાવશાળી બાબત એ છે કે આધુનિક વિશ્વના જે મૂળભૂત વિરોધાભાસો છે ને, જેમ કે એક તરફ અપાર સંપત્તિ અને બીજી તરફ ગરીબી, એક તરફ ગ્લોબલ કનેક્શન અને બીજી તરફ નેશનલ કોમ્પિટિશન, વ્યક્તિગત સ્વતંત્રતાની વાતો અને સાથે સામૂહિક શોષણ, આ બધું એના જન્મ સમયે જ કેટલું સ્પષ્ટ હતું. હોબ્સબોમ બતાવે છે કે આ વિરોધાભાસો જ ઇતિહાસને આગળ ધપાવે છે, અને એ આજે પણ આપણી દુનિયાને આકાર આપી રહ્યા છે. એમની પેલી સંપૂર્ણ ઇતિહાસ લખવાની જે ક્ષમતા છે ને, એ અદ્ભુત છે.
અને મારા માટે જો હું કહું તો સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણું આજનું વિશ્વ, આપણી આર્થિક સિસ્ટમ આપણા રાષ્ટ્ર રાજ્યો, આપણી સામાજિક સમસ્યાઓ, આપણી ટેકનોલોજી, આ બધું કેટલું તાજેતરનું છે. આ બધું મૂળભૂત રીતે છેલ્લા 150 વર્ષમાં અને ખાસ કરીને ટૂંકા પણ તોફાની ગાળામાં ઘડાયું હતું જેની આપણે વાત કરી.
સાચી વાત.
ઇતિહાસ ખરેખર વર્તમાનને સમજવાની ચાવી છે અને આ પુસ્તક એ ચાવી બહુ સરસ રીતે પૂરી પાડે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.